આપણે બધા સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે એક હિન્દીમાં કવિતા આવતી, ઉઠ જાગ મુસાફિર વૌર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ. આવી એક કવિતા આવતી. એના શબ્દોને થોડા આપણે શરૂઆતમાં જોઈ લઈએ કે જે આજના આપણા વિષયને ખૂબ અનુરૂપ છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. કવિ અહીંયા બે શબ્દો એક સરખા વાપર્યા છે, ઉઠ જાગ. ઉઠ અને જાગ ઉઠવું એટલે જાગવું ને જાગવું એટલે ઉઠવું. તો એ ઉઠ અને જાગ બે શબ્દો કેમ વાપર્યા? ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. ભોર એટલે પ્રભાત. હે મુસાફર તું ઉઠ ને જાગ. કોણ મુસાફર? આપણે બધા મુસાફરો છીએ. આપણા સૌને માટે શબ્દ વાપર્યો છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. અબ રૈન કહાં જો સોવત હૈ. રૈન એટલે રાત્રિ. હવે રાત્રિ ક્યાં છે કે તું સૂતો છો? સવારમાં માં પોતાના બાળકને ઉઠાડે છે ત્યારે વારંવાર જોજો, કહેશે ઉઠ ભાઈ ઉઠ, અને કાં તો કહેશે કે જાગ. ઉઠ અને જાગમાં ફેર શું છે? શરીરથી ઉઠવાનું છે, શરીરથી જાગવાનું છે, એને કહેવાય ઉઠ. અને મૈથી જાગવાનું છે એને કહેવાય જાગ. આ બંને શબ્દોમાં ફેર છે. શરીરથી તો તું ઉઠ્યો, પરંતુ મૈથી જાગ. આપણે બધા ઉઠેલા છીએ પણ જાગેલા નથી. સાંભળજો, ઉઠ્યા છીએ એટલે જ અહીં આવ્યા છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિમાં કહ્યું છે પોતાના સંતો ભક્તોને, અમને તમને બધાને, સ્વામી કે ખોળી ખોળીને ખોળ્યું, ખોળી ખોળીને અમે ખોળ્યું એટલે શોધી શોધીને અમે જોયું, ખોળી ખોળીને ખોળ્યું પણ ખરા ખપવાળાની ખોટજી. ખપવાળા તો છો સ્વામી, આપણને પ્રમાણપત્ર આપ્યું તમે ખપવાળા છો એટલે જઈ આવ્યા છો. આપણે બધા આપણને ખપ છે એટલે આવ્યા છીએ. પણ સ્વામી એક શબ્દ વાપર્યો છે, ખોળી ખોળીને ખોળ્યું. ખપવાળાની ખોટ જીવો શબ્દ નથી વાપર્યો, ખરા ખપવાળાની ખોટ જીવો. ખરો ખપ નથી. ખપ જરૂર છે પણ ખરો ખપ નથી. ખપ છે એટલે ઉઠેલો છે, પણ ખરો ખપ છે એટલે જાગેલો છે. આપણે બધા ઉઠેલા છીએ પરંતુ જાગૃત નથી. દેહ જાગેલો છે, આત્મા જાગૃત નથી. કેમ? પરિણામ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે આપણને કડીકમાં તેજી અને મંદીના વાતાવરણમાં આપણે અટવાયા કરીએ છીએ. જ્યારે સંતોની સભા સત્સંગનો યોગ આપણને થાય છે ત્યારે આપણી તેજીનો પારો ઊંચે જતો રહે છે, અને જ્યારે બે દિવસ પાંચ દિવસ થાય એટલે આપણે તેજીમાંથી સીધા મંદીમાં જતા રહીએ છીએ. આપણી સૌની એક કાયમી ફરિયાદ છે સ્વામી કરવું છે પણ થતું નથી, આ એક આપણી કાયમી ફરિયાદ હોય છે, કરવું છે પણ થતું નથી, ઉઠવું છે પણ ઉઠાતું નથી, આ પ્રમાણે વર્તવું છે પણ વર્તાતું નથી, આવવું છે પણ અવાતું નથી. આ જે આપણી ફરિયાદ છે એનું કારણ એક જ છે, આપણો આત્મા જાગૃત નથી થયો, અંદરથી ભૂખ જાગી છે પણ ખરી ભૂખ નથી, ખોટી ભૂખ જાગી છે. જજો, બાળકોને જમીન ઉભો થયો હોય ને અડધો કલાક થયો હોય ને કંઈક સારી વસ્તુ જોવે ને એટલે કે મમ્મી ભૂખ લાગી છે, મને આપને ખરેખર ભૂખ નથી, એ ખોટી ભૂખ છે. અને સાચી ભૂખ જગાવવા માટે વૈદો પણ ગોળીઓ આપે છે અને કાં તો ગંઠોડા અને મધ ભેગું કરીને ચાટો, જોજો એવી કોઈક દવા બતાવે છે કે સાચી ભૂખ જાગે એટલા માટે. એમ સાચી ભૂખ એનો અર્થ આત્માની જાગૃત અવસ્થા, એનું નામ સાચી ભૂખ. કરવું છે નથી થતું એનું કારણ આત્મા જાગૃત નથી. બહારથી આપણને વેગ જાગે છે, કરવાનો આગ્રહ જાગે છે, કામ કરવું છે, પણ સમય આવે છે ત્યારે આપણે ઠરીને ઠામ થઈ જઈએ છીએ. અહીં આવેલા બધાને, નાના બાળકોને, તમને સૌને અહીંયા એક જ સંકલ્પ છે, શું? કે આપણે મહારાજને રાજી કરવા છે. એ અમારો પણ સંકલ્પ છે, તમારો પણ છે, આ ખુરશી ઉપર બેઠેલાનો છે, આગળ બેઠેલાનો છે, અને આ બાજુ ગાને ગાતા દોડ ઉપર લઈને બેઠા એમનો છે. એક જ સંકલ્પ છે, શું? ભગવાનને રાજી કરવા છે. આપણે બધા એના માટે જ ભેગા થયા છીએ, પણ સમય આવે છે ત્યારે આપણે અસાવધ થઈ જઈએ છીએ, હેલ્પલેસ થઈ જઈએ છીએ. આપણે કરવું છે ને થતું નથી. આપણે કેમ શાકભાજીના માર્કેટની અંદર સવારના શાકના ભાવ જુદા હોય, બપોરના જુદા હોય, સાંજના જુદા હોય, શેર બજારમાં અડધો અડધો કલાકે 15-15 મિનિટે ભાવ બદલાતા હોય, ફૂલ બજારમાં સવારના હાર 50 રૂપિયા મળતો હોય, એ બપોરે લેવા જાવ તો 30 રૂપિયા મળે, ને સાંજે 5 વાગે 10 રૂપિયા મળે, અને 7 વાગે 5 રૂપિયા ફેંકી દેવાતો હોય તો પાંચ જે ઉપજ્યા એ સાંભળજો, એ 50 રૂપિયાના 5 રૂપિયા થઈ જાય છે. એવી સ્થિતિ આપણી, જ્યારે અહીં બેસીએ ત્યારે આપણો 50 રૂપિયાનો ભાવ પારો જતો રહે છે, અને બીજે દાડે ચોથે દાડે 50ના 30 ને 30ના 10 ને 10ના 5 ઉપર પહોંચી જઈએ છીએ, અને એક દિવસ એવો આવે કે આપણે ફેંકાઈ જઈએ છીએ. સત્સંગમાં જાણે બિલકુલ આપણને મય કંઈ છે જ નહીં, સ્ફૂર્તિ જ નથી, કોઈ તાકાત નથી, કોઈ આપણને ધગશ નથી, ઉત્સાહ નથી, ઉમંગ નથી, ખુમારી નથી, ખુન્નસ નથી, તેજસ્વીતા નથી રહેતી. આ બધાની પાછળનું કારણ એક જ છે કે આપણો આત્મા, સાંભળજો મુક્તો, આત્મા શુષ્ક બની ચૂકેલો છે. શુષ્ક એટલે કે નિસહાય બની ચૂકેલો છે, આત્મા અસાવધ બની ચૂક્યો છે. હવે અસાવધ આત્મા સાવધ કઈ રીતે બને? શાનાથી પહેલું તો આપણે એ તપાસવું છે કે આપણો આત્મા અસાવધ કઈ રીતે બન્યો, શુષ્ક કઈ રીતે બન્યો, અસાત્માને નાદાર કઈ રીતે બન્યો, નાદાર બની ગયો છે અંદરથી, તો એ નાદારીનું કારણ શું છે? ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, પરંતુ આત્મા અસાવધ બની ગયો છે, શુષ્ક બની ગયો છે, એનું કારણ શું છે? તો એના 2-3 કારણોને તપાસીએ ને કારણો નિવારવાના કારણ તપાસીને મુક્તો એક વાત લક્ષ્યાર્થ કરીએ, જે કંઈ વાત થાય છે એ બસ આપણા એક જ ધ્યેય માટે છે, એક જ હેતુ માટે છે કે હંમેશા આપણી આજકાલતા આવતીકાલ ઊંચી હોવી જોઈએ, આવતીકાલ કરતાં પરમ દિવસે આપણી સ્થિતિ કંઈક ઉપર હોવી જોઈએ, આપણો પારો દિન પ્રતિદિન વધતો જવો જોઈએ. 5મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય ને 5મા નંબરે પાસ થયો હોય તો છઠ્ઠા ધોરણમાં આવે ત્યારે એવી અપેક્ષા હોવી જોઈએ કે મારે રેન્ક 4 લાવવો છે, 3rd લાવવો છે, બીજો નંબર લાવવો છે, પહેલો નંબર લાવવો છે. દિવસે દિવસે એની પ્રગતિ વધવી જોઈએ. 10મા ધોરણમાં 80% આવ્યા તો 11મામાં 85 ને 12મામાં 90% લાવવા છે એવો સંકલ્પ હોવો જોઈએ. આપણી અત્યારની સ્વામિનારાયણ ધામની સભામાં આપણે કહેલું કે અત્યારે માની લો કે 10 વાગ્યા છે, 10 અને 5 મિનિટે આપણી 5 મિનિટ પછીની, અત્યાર પછીની 5 મિનિટ આપણી વધુ પ્રગતિશીલ હોવી જોઈએ, વધુ ડેવલપિંગ હોવી જોઈએ. આપણી 5 મિનિટ અત્યાર પછીની આગળ હોવી જોઈએ. 10 અને 10:15 વાગે આપણે એથી આગળ વાવવા જોઈએ. આજે તારીખ છે 5મી તારીખ, તો આવતીકાલની 6ઠી તારીખ આપણી એથી વધુ યશસ્વી હોવી જોઈએ. 7મી તારીખ એથી વધુ આગળ હોવી જોઈએ. ક્યાં? માત્ર પૈસા કમાવવામાં નહીં હો, તમે એમાં તો બધા જાગૃત છો, પરંતુ ભગવાનના માર્ગે, અધ્યાત્મ માર્ગે, ભગવાનને રાજી પકડવાના માર્ગે આપણે દિવસે દિવસે વધુ ને વધુ પ્રગતિશીલ હોવા જોઈએ. મહારાજને પણ એવા ભક્તની જરૂર છે, અને આપણી પાસે પણ મહારાજ એવી અપેક્ષા રાખે કે દિવસે દિવસે આપણો ચડતો ને ચડતો રંગ હોવો જોઈએ. અને એને માટે જ આ જરૂરિયાત છે મુક્તો, કે આત્મા શું કરીએ તો શુષ્ક મટીને રસ તરબોળ થાય, એક સરખી સ્થિતિમાં દિન પ્રતિદિન પ્રગતિ કરી શકે એવું એનામાં શું હોવું જોઈએ. પહેલું આપણે એ તપાસીએ, શાને લઈને આપણો આત્મા શુષ્ક બની ગયેલો છે? કારણ કે આ સત્સંગનો માર્ગ છે. સત્સંગના માર્ગમાં આત્માની અને આત્માની શુદ્ધિ અને વૃદ્ધિનો માર્ગ જે હોય એને કહેવાય છે સત્સંગ, અને દેહની વ્યવહારની શુદ્ધિ અને વૃદ્ધિ માટે જે માર્ગ છે એને કહેવાય છે સંસાર. સંસાર અને સત્સંગમાં ફેર શું? દિવસે દિવસે હું શું કરું તો મારું શરીર વધે, મારું શું કરું તો મારું શરીર સારું થાય, શું કરું તો મારો વ્યવહાર સારો થાય, શું કરું તો મારા સંબંધો સારા થાય, શું કરું તો મારું ઘર સરસ બને. આ જે વિચારો, જે દિન પ્રતિદિન જ્યાં જ્યાં વિચારોનો આપલે થતી હોય અને એ વિચારો જ્યાં અમલમાં મુકાતા હોય એને કહેવાય છે સંસાર. અને મારો આત્મા દિન પ્રતિદિન કેમ સમૃદ્ધ થાય એના જ્યાં વિચારોનો વ્યવહાર થતો હોય, વિચારો અમલમાં મુકાતા હોય એની આપલે થતી હોય એને કહેવાય છે સત્સંગ. સાંભળજો, સત્સંગમાં વ્યવહારની વાત ન હોઈ શકે, જગત સંબંધી વાત નહીં હોઈ શકે, અહીંયા કોઈ એવો વિષય ન હોઈ શકે કે તમારું મકાન કઈ રીતે જૂનું થયું છે તો નવું કરવું, મકાન નાનું છે તો કઈ રીતે મોટું કરવું, એ માર્ગ આ સત્સંગનો નથી. અહીંયા એક જ માર્ગ છે, આપણો આત્મા ગંદો ગોબરો થઈ ગયેલો છે, શુષ્ક બનેલો છે, એ આત્મા શું કરીએ તો વધુ સમૃદ્ધ બને, કેમ શું કરીએ તો વધુ ચોખ્ખો બને, શું કરીએ તો એ ગંદકીમાંથી બહાર નીકળે, શું કરીએ તો ભગવાનને પ્રિય બને એવો થાય, શું કરીએ તો ભગવાનની સાથે એક આપણું જોડાણ થાય, એની શુદ્ધિ, એ શુદ્ધ સ્વરૂપ જો કોઈ હોય તો એ ભગવાન છે. અને આત્માની શુદ્ધિ થાય તો શુદ્ધ સ્વરૂપની સાથે મેળાપ થાય, નહીંતર અશુદ્ધિ અને શુદ્ધિ એનો સરવાળો કદી શક્ય નથી, એનો મેળાપ કદી શક્ય નથી. અને એટલા માટે જ આપણે ભેગા થયા છીએ મુક્તો. આત્મા જાગૃત નથી, આપણે દેહથી જાગૃત છીએ એટલે આવ્યા છીએ, પરંતુ અંદર મક્કમ નિર્ધાર નથી કરી શકતા, દ્રઢ સંકલ્પ નથી કરી શકતા, અને સંકલ્પ કરીએ તો એ પ્રમાણે વર્તી નથી શકતા. અત્યારનો સંકલ્પ આવતીકાલ સવાર સુધી ભીંજાઈ નથી જતો, આપણે એ આવતીકાલે સવાર સુધીમાં એને કોઈ કાટ નથી લાગતો, એને લૂણો નથી લાગતો, એને ઉધઈ નથી લાગતી, એ હવાઈ નથી જતો, એવો ને એવો સંકલ્પ આપણો હર હંમેશ માટે રાત્રે ઉઠાડે તો એવો સંકલ્પ રહે કે બસ અહીં જેવા આપણે મજબૂત હોઈએ છીએ, અહીં જે મક્કમ નિર્ધાર કરીએ છીએ. હમણાં જ સ્વામીએ કહ્યું કે અહીં તો આપણે બધા નક્કી કરીને ઉઠીએ કે મારે આમ કરવું જ છે, પરંતુ એ આમ કરવું જ છે ભાવ આપણો અખંડ નથી રહેતો, અને એનું કારણ છે આત્માની શુષ્કતા છે. હવે શુષ્ક આત્મા થયાનું કારણ શું છે? સાંભળજો મુક્તો, એક, પ્રભુના માર્ગે આપણે વધ્યા છીએ પરંતુ આપણી આશા અને તૃષ્ણાની ઇમારતો કોઈ દિવસ ઓછી થતી નથી. આશા તૃષ્ણાના જે મોટા મહા જબરજસ્ત આપણને મોટા વેગ જાગ્યા છે, અસંતોષની માત્રા દિવસે દિવસે વ્યક્તિ માત્રની વધતી જાય છે, અને પરિણામે એનો આત્મા પ્રવૃત્તિશીલ, એનો દેહ પ્રવૃત્તિશીલ રહે છે, આત્મા એ રૂપ થઈ ગયો છે. શું કરું તો મારા પૈસા ભેગા વધુ થાય, શું કરું તો સંપત્તિ ભેગી વધુ થાય, અને એ અસંતોષની માત્રા દિવસે દિવસે વધતી જાય છે, આશા તૃષ્ણાઓ વધતી જાય છે, અને પરિણામે જીવાત્મા બહાર વૃત્તિનો વાળો થઈ જાય છે. એને પરિણામે અહીં આવે, સાંભળે, પણ જેવો બહાર નીકળે અને કોઈકનો પૈસો જુએ, કોઈકની સંપત્તિ જુએ, કોઈકની ગાડી જુએ, કોઈકને એમ જાણે કાણે નવો ધંધો કર્યો છે, લાવો ને આપણે આવો ધંધો કરીએ, આશા અને તૃષ્ણાઓ વધતી જાય છે અને પરિણામે જીવાત્મા શુષ્ક મટતો નથી. સાંભળજો, આ શુષ્ક થવાનું પહેલું કારણ આપણો અસંતોષ, આપણી આશા અને તૃષ્ણાઓ, અનલિમિટેડ વિશીસ. સાંભળજો, જે અનલિમિટેડ, એનો કોઈ અંત નથી એવી આશાઓ, એ આપણે કંટ્રોલ કરતા શીખો પહેલી એ જરૂરિયાત છે. મુક્તો, આત્માની શુદ્ધિ જરૂર થશે પરંતુ એ સુનકાર બની ગયો છે અને એનું કારણ એક પહેલું આ છે, અસંતોષ. સુનકાર આત્માનું પહેલું કારણ. આત્મા શુષ્ક અને સુનકાર બની ગયો છે એનું કારણ, આત્મા સુનકાર થવાનું પહેલું કારણ આ છે, અસંતોષની જ્વાળા એને ભરખી લીધેલો છે. જીવ પ્રાણી માત્રને અસંતોષની જ્વાળા એને સળગાવી રહી છે. આ વાત કોઈના માટે ન સમજશો, મુક્તો અહીં બેઠા છો તો આપણે આપણા જીવાત્માને જરા તપાસતા શીખજો. આપણને ભગવાનમાં પાટો ગોઠે છે, અહીં બેઠા છીએ તો મનોભય ક્યાંય ફરે છે, હાથમાં માળા લઈએ ત્યારે વૃત્તિઓ ક્યાં દોડે છે, ભગવાન સામે બિરાજે છે અને પૂજા કરવા બેઠા તો આપણો મનોભય ક્યાં આંટા મારે છે, મંદિરમાં હાથ જોડીને દર્શન કરવા ઊભા હોય પરંતુ વૃત્તિઓ કેટલી ચંચળ થઈને બહાર ભમી રહી છે, એનો જરા તપાસ કરો. એ બધાનું કારણ છે, નથી અહીં પાટો ગોઠતો, નથી ભગવાનમાં પ્રીતિ થતી, નથી હેત થતું, એનું પહેલું કારણ આ છે. આપણે સંકાર અવસ્થામાં પહોંચી ગયા છીએ એનું કારણ આપણી અંદરની અપેક્ષાઓ, આશાઓ અને તૃષ્ણાઓ દિન પ્રતિદિન આપણી વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. કોઈનો બંગલો જોયો એટલે આપણને તરત જ અભરખાવો જાગે, હમણે સરસ બંગલો કર્યો, હું કરું તો સારું, આ ફર્નિચર લાયા મારે ઘરે આવી જાય તો સારું. એટલે મહેરબાની કરીને મુક્તો, ભગવાને આપણને રોટલા પૂરતું આપ્યું હોય, આકાંક્ષાઓ જરૂર હોવી જોઈએ, પરંતુ એવી આકાંક્ષાઓ જીવનમાં ન સેવો કે જે કદી શક્ય ન હોય અને કદી એની પાછળ પડીએ તો મેળ પડવાનો નથી. શા માટે? ગુણાયતાન સ્વામી વાતોમાં એક બહુ સરસ આ વાત લખી છે, તમારી પાસે 10,000 છે, માની લો 10,000માંથી બહુ મહેનત કરી 1,00,000 થયા, 1,00,000માંથી 10,00,000 થયા, 10,00,000માંથી 1,00,00,000 થયા, પરંતુ 4 રોટલી જમતા હોય તો 4થી વિશેષ તો જમી શકવાના નથી, ભલે 1,00,00,000 થયા તો એથી વિશેષ તો જમી શકવાના નથી અને ભેગું કરેલું જોડે આવવાનું નથી, તો શું કરવા માટે મહેનત કરવાની અને પાછળ આશાઓ અને તૃષ્ણાઓ જન્માવીને આપણા આત્માને સંકાર કરવાની શી જરૂર છે? સાંભળજો, એટલે પહેલો જ બાપાશ્રીની પહેલા ભાગની 128મી વાત હું આપને ભલામણ કરું છું કે મુક્તો ઘેર જઈને આ વાત વાંચજો, મોટા પુરુષનો શું આગ્રહ છે એનો ખ્યાલ કરજો. એમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાને આપણને જીવન નિર્વાહ પૂરતું આપ્યું હોય અને ખાધે પીધે સુખી રાખ્યા હોય, રહેવાનું મકાન હોય, કે ઘેર આપણને દીકરા દીકરીઓના સંબંધો સારી રીતે એના વ્યવહારો ચલવી શકતા હોઈએ, તો શા માટે વધારે પડતી આશા અને તૃષ્ણાઓમાં ખેંચાવો છો અને શા માટે મરો છો? તમે કહેશો સ્વામી પાછળના બાળકો માટે અમે કરીએ છીએ. અરે બાળકોની ચિંતા તો ભગવાન કરનારા બેઠા છે, ભગવાનને સોંપતા શીખો. જ્યારે પંચાળાના ઝીણાભાઈ દેહ મૂકવાનો હતો અંતર મહારાજ ધામમાં તેડવા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું, ઝીણાભાઈ કંઈ ભલામણ કરવી છે? તમારો દીકરો અઠી નાનો છે, એ અઠીની કંઈ ભલામણ કરવી છે? ત્યારે અઠી બાજુમાં ઉભો છે અને પંચાળા પતિ આ ઝીણાભાઈ મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ અઠી જો તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી, જે તમારો થયોની ચિંતા તમે રાખો જ છો મહારાજ, અને અઠી જો તમારો નહીં રહે તો મારી ગમે એટલી ભલામણ કરેલી હશે અને ગમે એટલું ભેગું કરેલું હશે તો એ કંઈ કામમાં આવવાનું નથી, એ બધું વેડફી નાખશે મહારાજ, માટે મારે અઠીની કોઈ ભલામણ કરવી નથી, મારે તો એટલી જ અઠીને ભલામણ કરવી છે કે અઠી તું જો મારો હોય તો હવે મારો મટીને મહારાજનો થઈને રહેજે તો તારી બધી ચિંતા એ કરશે. મુક્તો, શા માટે? આશા ને તૃષ્ણા નદીના સંગમ ગાજતા ગંભીરજી મનસુ બારૂપી લોઢ મોટા થાવન દીએ સ્થિર સંતો ભવસાગરના નીરજીઓ. મોટા મોટા મનસુબાઓ આપણને ભગવાનમાં સ્થિર નથી થવા દેતા, માટે પહેલું જ આત્મા સંકાર થવાનું પહેલું કારણ આ છે કે આશા ને તૃષ્ણાઓ આપણા જીવનમાં આપણને સ્થિર નથી થવા દેતી. આત્માને એટલો બધો દોડી નાખ્યો છે, દોડી નાખ્યો છે અને દોડેલો જોજો, દોડાયેલું પાણી હોય અને દોડાયેલા પાણીમાં ચાંદી નો રૂપિયો અંદર નાખે ને તોય નહીં દેખાય, અને શાંત નિર્મળ જળ હોય અને કાળું ઠીકરું અંદર નાખે ને તોય દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. એનું કારણ શાંત જળ છે. મુક્તો, આત્માને શાંત કરતા શીખો, પ્રભુની ભક્તિમાં શાંત કરો, અને શાંત કરવા માટે ઉધામા ન મારો, ખોટા ઉધામા ન મારો. કેટલાય ચોળી ચોળીને દુઃખ ઉભા કરતા હોય છે, ન છૂટકે ન જરૂર હોય એવા કામ કરતા હોય, અને પછી આવીને અમારી આગળ રોવે ને પોક મૂકે, અને પાછા વકીલ અમને કરે, હો હેરાન અમને કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો, ભાઈ સાહેબ દયા કરે. હો ઘણી વખત એક બનેલી વાત કહું છું, આજથી 5-6 વર્ષ પહેલાની. એક ભાઈ આવીને ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. મેં કેમ છે શું, બહુ મોટી ઉંમરના 45-47 વર્ષની ઉંમર, મને કે સ્વામી મહારાજે બહુ કસોટી લેવા માંડી છે, મહારાજને પ્રાર્થના કરો ને, હવે તો આત્મહત્યાના વિચારો આવે છે. કે છે શું, અરે પણ સ્વામી બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. અરે તમે 25 વર્ષથી નોકરી કરો છો, સરકારી નોકરી છે, અને તમારે દુઃખ શાનું? ઘરમાં તમારે 2 બાળકો છે, અને 2 માણસ તમે 4 જણ છો, અને તમારે દુઃખ શાનું? મને કે સ્વામી બીજું દુઃખ નહીં, પણ એવી તકલીફમાં આવી ગયો છું. કે છે શું સ્વામી, મારી નોકરી તો બહુ સારી છે. શું પગાર મળે છે? મહિને 22,000 રૂપિયા પગાર છે મારો. કેટલો? મહિને 22,000 તો હાથમાં આવે છે, પગાર તો 27,000 છે, પણ 5,000 રૂપિયા મારી લોન ને બીજું ત્રીજું બધું કપાય, 22,000 હાથમાં આવે છે. એટલે આ 4 જણા તમે ઘરમાં, અને 22,000 હાથમાં આવે છે, દુઃખી છે ના? મને કે સ્વામી, 2-3 વર્ષ પહેલા મને લોભ જાગ્યો, અને એવો લોભ જાગ્યો ભાઈ સાહેબ, મહિને હું 15-20 હજાર રૂપિયા બેંકમાં મૂકતો બચાવતો, એવી મારી સ્થિતિ, 5-6 લાખ રૂપિયા બચાયેલા, અને શેર બજારમાં એક ભાઈબંધે મને રવાડે ચડાયો અને શેર લીધા, 500 લાખ રૂપિયાના શેર લીધા. તેજી એટલી વધતી ચાલી, વધતી ચાલી, તે મને એમ લાગ્યું કારું 3 મહિનામાં આખા આખી જિંદગી મહેનત કરીને મરી ગયો, 20 વર્ષ નોકરી કરી ત્યારે 500 લાખ જોવા મળ્યા, અને આ તો 6 મહિનામાં 6 ના 12 થઈ ગયો. તે મારું બેટું, મને લાગ્યો લોભ. તે સ્વામી, મેં તો શેર બજારની તેજી જોઈને એક ભાઈબંધ જોડેથી 3% વ્યાજે 10 લાખ લીધા. કેટલા? 3% વ્યાજે, અને એ શેરમાં રોક્યા. એમાં તેજી, વધુ વધુ તેજી દેખાણી. બીજા 5 લાખ લાયો, 3.5% વ્યાજે. બીજા 5 લાખે રોક્યા, બીજા 5 લાખ લાયો, 4% વ્યાજે. સ્વામી, 20 લાખનું દેવું કર્યું, અને મારું હારું પારો ઉપરથી માંડ્યો આવવા નીચે, અને હર્ષદ મહેતાએ દુનિયા આખીને નવડાઈ એમ મને નવડાયો સ્વામી. અને 20 લાખના થઈ ગયા, 26 લાખના થઈ ગયા કાગળિયા. અત્યારે દર મહિને 60,000 રૂપિયા હું વ્યાજ ભરું છું. કેટલું? 60,000 રૂપિયા મહિને વ્યાજ. હવે 22,000માંથી અમે 2,000માં પૂરું કરીએ છીએ, 20,000 વ્યાજમાં જાય છે, ને 40,000 વ્યાજ ભરવા વ્યાજે લાવું છું. વ્યાજ ભરવા વ્યાજે લાવું છું, ક્યાં સુધી મારું ટટ્ટું નભે? અને પોક મૂકીને એ રડે, સુર રડે રડે. મને એમ થાય કે આ હવે આ દુઃખ આપણે ઊભું કર્યું કે ભગવાને આપ્યું? સાંભળજો, આ ઊભું કર્યું કે ભગવાને આપ્યું? મહેરબાની કરીને ક્યાંથી હવે અંદર એને માળામાં પાટો ક્યાંથી ગોટે? એને ભગવાનને રાજી કરવાનું તાન ક્યાંથી જાગે? દિવ્ય જીવનના વિચાર ક્યાંથી આવે? અમારી કથા ગમે એટલા માઇક મૂકીને કરીએ તો ક્યાંથી અડે? અડે ક્યાંથી? સમજ્યા? ભટકાઈ ભટકાઈને પાછી આવે, કારણ કે જીવાતમાં તદ્દન સંકાર બની ગયો છે, સિમેન્ટ કોન્ક્રીટનો બની ગયો છે, સિમેન્ટ RCCનો જીવાતમાં બની ગયો છો. એને ભટકાય અમારી ગમે એટલી કથા હોય તો પાછી પડે, કારણ કે અંદર ઉદ્વેગ હોય, અંદર ચિંતા છે. આ ચિંતા ઊભી કરી શામાંથી? અસંતોષમાંથી. મુક્તો, મહિને જે 25,000 રૂપિયા કમાતો હોય એને આ આ દોડા કરવાની અને આ ધંધો કરવાની ક્યાં જરૂર હતી? મહેરબાની કઈ નહીં બેઠેલા બધા, કારણ કે જીવ પ્રાણી માત્ર ને રાતોરાત કરોડપતિ થવાના અભરખા જાગે છે, દરેકને મફતિયું લેવાના અભરખા જાગે છે. ભગવાનના માર્ગે જેને આગળ વધવું હોય, મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું. મુક્તો, જેને દિવ્ય જીવનના પાઠ દ્રઢ કરવા હોય, જેને ભગવાનને રાજી કરવાનું જીવન જીવવું હોય, જેને પ્રભુના માર્ગે પાટો ગોઠાડવો હોય, એને અસંતોષની માત્રા બંધ કરવી પડશે. અંદરથી આકાંક્ષાઓ અભિલાષાઓ જરૂર જોઈએ, પરંતુ એવી અભિલાષાઓ ન સેવો કે જેથી કરીને આપણી પાયમાલી નોતરાય. એવી અભિલાષાઓ ન સેવો. ભગવાનને એ જ પ્રાર્થના કરો, હે દયાળુ, સુખે તમે મને 25,000 રૂપિયા કે 5,000 રૂપિયા આપો છો, એ 5,000 રૂપિયાના રોટલા પણ હું પચાવી શકું એવી મને શક્તિ આપજો કે હું 5,000ના રોટલા પચાવી શકું. એટલે એ પચતા નથી તો 25,000ના ક્યાંથી પચશે? માટે મહેરબાની કરીને કોઈ આવા અભરખા ને કોઈ આવા દુનિયાવી વિચારો ન કરશો, કોઈનું જોઈ જોઈને પાછળ ખેંચાવવાના પ્રયત્ન ન કરશો, અધર્મ ને અનીતિ કરપ્શન ને ખોટા ખોટા આપણા પૈસા ભેગા કરવાના પ્રયત્નો ને જુઠ્ઠા પ્રયત્નો ને વ્યર્થ પ્રયત્નોમાં ન જશો એવી મુક્ત વિનંતી કરું છું. નહીતર જીવ સંકાર થઈ ગયો છે, વધુ થશે. ધંધો ચાલતો હોય, પોતાના પૂરતું મળતું હોય, આ કરી લઉં આ કરી લઉં આ કરી લઉં. એક વખત ઊંટને વિચાર આવ્યો, ઊંટને શું વિચાર આવ્યો કે મારી ડોક હજુ મને નાની પડે છે. ઊંટને ડોક નાની પડવા માંડી એટલે એણે વિચાર કર્યો કે શું કરું તો હજુ મોટી થાય, કારણ કે મોટી ડોક હોય ને તો મારે ઊભું થઈને ચરવા જવું જ ના પડે હો, જ્યાં બેઠા હોય ત્યાંથી જ લાંબી ડોક કરીને જમી લેવાય. એટલે આ ભાઈએ, આ ઊંટ ભાઈએ કોઈ એક કોઈને પૂછ્યું કે ભાઈ શું કરું તો મારી ડોક લાંબી થાય. કોઈ કે બે, આ ડોક તારી ભગવાને આપેલી છે, હવે ભગવાનને તું પ્રાર્થના કર, ભગવાનનું ભજન કર, તું તપ કર અને ભગવાન રાજી થાય નહીં તું માગ તો ભગવાન લાંબી ડોક કરી શકે, બાકી બીજો કોઈ ના કરી શકે. તે એણે તો ઊભા એક પગે ઊભા રહીને ઊંટ કાકાએ તપ કર્યો, સમજ્યા. ભગવાન ખુશ થયા, ભગવાન કે ઊંટ માગ માગ તું માગ એ આપું, ત્યારે કે હે પ્રભુ મારે બીજું કાંઈ જોતું નથી, મારી ડોક 2 ગૌ લાંબી કરી આપો. કેટલી? 2 ગૌ લાંબી. હો કેમ? તો હું અહીં ગમે ત્યાં બેઠો હોઉં તો અહીં ત્યાં 2 ગૌ આમ ફેરવું એટલે બેઠો બેઠો ખાધા કરું, મારે ઊભું થઈને ક્યાંય જવું ના પડે. ભગવાન કે તથાસ્તુ, સમજ્યા. અને થઈ ગઈ ડોક એની લાંબી, સમજ્યા. 2 ગૌ ડોક લાંબી થઈ ગઈ. આ તો બેઠો બેઠો ખાધા કરે, હવે લાંબી ડોક લાંબી કહીને બેઠેલો. અને એમાં એક સિપાહી મારતે ઘોડે હાથમાં તલવાર લઈ અને ઘોડા ઉપર નીકળ્યો છે ને વચ્ચે આ ડોક આવી ઉભેલી હો, એટલે એને લાગ્યું કે આ મારે જવું છે ને વચ્ચે શું હલવાનું હો. એને તો ખીસ પેલી મ્યાનમાંથી તલવાર કાઢીને ખટ દઈને કાપી નાખી અને માંડ્યું હેન્ડમાં, હો લે લેતો જા. આના કરતા હતી એ શું ખોટી હતી, ખટ દઈને કાપી નાખીને હાવ રહ્યો, એના કરતા એમ મુક્તો મહેરબાની કરીને હું આટલું બધું ભેગું કરી લઉં કે મારી હાથમી પેઢીવાળાને કમાવા ના જવું પડે એ ચિંતા મૂકી અને છાનું માનું જે આપ્યું છે એમાં સંતોષ માનો મૂકતો. આ ઊંટ તમે જોયા છે કોણ હશે? ઊંટ જોયો છે તમે? ઊંટને સમજ્યા? 4 પગાડા ઊંટની વાત નથી કરતો, 2 પગાડા ઊંટ ક્યાં રહેતા હશે? અમેરિકામાં, લંડનમાં, વિદેશમાં ક્યાં રહેતા હશે? ક્યાં તમે જોયા છે? ક્યાં? સમજ્યા? અહીંયા આ સભામાં? આ સભામાં ક્યાં? જરા બતાવશો ઊભા થઈને દયાળુ, કહો જરા આ સભામાં ક્યાં હશે? આમ જરા બતાવો, પેલા ખૂણામાં બેઠા એ આપણે જ મોવા છીએ. આ બીજા ઊંટની વાતો નથી. મહેરબાની કરીને બીજાની સામું ન જુઓ, આપણે આપણી સામું જુઓ કે આપણે ધંધો આ જ છે, અમારી વાતો અંદર નથી ઉતરતી. મહારાજને મોટા ખૂબ દાખલો કર્યો છે પરંતુ આપણે નથી કરી શકતા, કરવું છે ને થતું નથી, એનું મોટામાં મોટું કારણ આ છે. જીવ સંકાર બની ગયો છે અને સંકાર બની ગયો છે એનું પહેલું કારણ આશા અને તૃષ્ણાઓ છે, બિનજરૂરી આશાઓ છે. આપણી અસીમિત આશાઓ છે, અસીમિત ઈચ્છાઓ છે, એને મર્યાદિત કરો. જ્યાં ઈચ્છાઓ વધી ત્યાં જરૂરિયાત વધશે અને જરૂરિયાત વધશે એને પૂરી કરવા માટે પૈસો વધારવો પડશે અને પૈસો વધારવા માટે અધર્મ અનીતિનો આશરો લેવો પડશે. અને એટલા માટે જ મુક્તો, આપણી જરૂરિયાતને સીમિત રાખો. એક વસ્તુથી ચાલતું હોય તો 2 ન રાખો. અમારે એક ભાઈ હમણાં 4-5 દિવસ પહેલા અમારે પધરામણીએ જવાનું હતું, મને કે સ્વામી હું ગાડી લઈને લેવા આવું છું. મેં કે નહીં, છે મંદિરમાં ગાડી, ના ના સ્વામી મને સેવા મળે ને, સમજ્યા. મેં કીધું સારું આવો. ત્યારે આયા તો એમની ગાડી હું બેઠો, તે 3 ફોન રાખે. કેટલા ફોન રાખે? 3 ફોન. ઓલ્યો મૂકીને ઓલ્યો ચાલુ થાય, ઓલ્યો મૂકીને ઓલ્યો ચાલુ થાય. હવે મેં કીધું હું ઉતરી જાઉં, મને કે તમને શું નડે છે? મને કે તમને શું નડે છે? ફોન તો હું લઉં છું. મેં કીધું તમારી ગાડીમાં હું બેઠો છું, મને એ સંકલ્પ હતો કે તમે લેવા આવશો તો મારે તમને જતા 1/2 કલાક ને વળતા 1/2 કલાક સત્સંગ થશે, પરંતુ આ તો તમારો કુસંગ તમે મને સંભળાવો છો. મારે સત્સંગ કરવો છે તો થતો જ નથી, તો હું એઠો ઉતરી જાઉં હવે, એમ કરો. થાય કે સ્વામી તો શું કરું? મેં કીધું તેણે કાં તો ખિસ્સામાં મૂકી દે ને કાં તો અહીંયા રસ્તામાં નાખી દો, આપણે વળતા લેતા જઈશું. સમજ્યા? અરે ભલા માણસ આવે તમે જો એક થી ન પછી બીજો, બીજા થી ન પછી ત્રીજો, અને આ જરૂરિયાત તો કોઈ દિવસ ઓછી થવાની નથી, એને સમજીને ઓછી કરો, સાંભળજો. અને જરૂરિયાતો મારી નાખે છે. કેવા કેટલા સમજુ માણસો હોય છે, કેટલા એવા સમજુ માણસો હોય છે. થોડા દિવસ પહેલાની વાત છે, આપણે સ્વામિનારાયણ ધામ ઉપર એક બહુ મોટો માણસ, કરોડોપતિ, કરોડોપતિ, એ આવીને બેઠા, અડધો કલાક બેઠા. મેં કે જરા એક વિનંતી કરું, આપણે સત્સંગ કરવો છે થોડી વાર, તો ખિસ્સામાં મોબાઈલ હોય તો બંધ કરી દો ને. મન કે સ્વામી નિરાશ છે, મોબાઈલ હું રાખતો જ નથી. મેં કીધું તમારો કરોડો રૂપિયાનો વેપાર છે ને તમે મોબાઈલ નથી રાખતા? ત્યાં કે સ્વામી હજુ સુધી મને ઈચ્છા થતી નથી. મેં કીધું તમારે ચાલે છે? સ્વામી બહુ સારું ચાલે છે. કે 5 વર્ષ પહેલા મોબાઈલ ક્યાં હતા, ચાલતું તું નતું ચાલતું, અત્યારે ચાલે છે. હરામ મને તકલીફ પડી હોય. મેં કીધું હું ત્યાં તમારે જેવો જ છું, મને મોબાઈલની જરૂર નથી પડતી. અમારે સંતો કે સ્વામી તમારે બધે જવાનું હોય સત્સંગમાં, આખા સત્સંગમાં વિચારવાનું હોય તો એકાદો મોબાઈલ રાખો ને, અમને તકલીફ પડે છે. મેં કીધું મને નથી પડતી ને, તમને ભલે પડતી હોય, મને નથી પડતી, કોઈ તકલીફ નથી. મુક તો રાતે ઊંઘવા ના દે, હરખો જમવા ના દે. અરે હરખું તમને શૌચ વિધિ કરવા જાવ તો એ હક ન લેવા દે, ના મંદિરમાં હક લેવા દે. તો એ ફોન આ તો ઉપાધિ કહેવાય, આ તો કે સુખ કહેવાય કે દુઃખ કહેવાય? આ નકામું દુઃખ ઉભું કરવાનું ભોગતો. તમે કહેશો કે સ્વામી તમને ખબર ના પડે, અમારા વચ્ચે અધ વચ્ચે ગમે તે કામ પડ્યું હોય કામ ના થઈ જાય. સમજ્યા? બધું સાચું, સગવડ જરૂર છે, પણ એમાં બીજી કેટલી આડ પેદાશો છે, આડ અસરો છે ને કેટલી અગવડો છે, એનો જરા ખ્યાલ કરજો મુક્તો. એટલી વિનંતી, તમારો વિષય છે, એમાં હું બહુ ઇન્ટરફિયર થતો નથી. રાખો તો ભલે, ના રાખો તો ભલે, મને તો એટલી જરૂર છે કે મુક્તો અસંતોષી જીવન કદી ન કરશો, નહીંતર જીવ સંકાર થયો છે, કદી ભીનો નહીં થાય. ભીનો નહીં થાય, સાંભળજો. સુકા આત્માને ભીનો કરવા માટે અસંતોષની માત્રા ઓછી કરો. ધીરજ અને સંતોષ આ પહેલી જરૂરિયાત છે. બીજું કારણ સાંભળજો, આપણો જીવાત્મા સંકાર બની ગયો છે એનું બીજું કારણ, મોટામાં મોટું પંચ વિષયના અશુદ્ધ આહાર અંદર પેસી ગયા છે. આજના ટીવીઓ, આજના સિનેમાઓ, આજની ચેનલો, આજના ભ્રષ્ટ ચિત્રો, આજની એ ગંદકી, આજનો બહારનો ભ્રષ્ટ વાતાવરણ, રજોગુણી પહેરવેશ, રજોગુણી રજોગુણી દ્રષ્ટિએ કરીને, રજોગુણી વાતાવરણ અંદર દ્રષ્ટિએ કરીને અંદર પેસી ગયું છે. અંદર ગંદકી પેસી ગઈ છે, પરિણામે ભગવાનમાં પાટો ગોઠતો નથી. આપણો આત્મા સંકાર બની ગયો છે, આત્મા ભીનો નથી, રસ ભીનો થતો નથી, આ ભગવાનને સંતોની વાતો અંદર ઉતરતી નથી. જોજો, ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું કે ગાર માટીની દિવાલો ગામડામાં પહેલા ગાર માટીની દિવાલો હતી, ગાર માટીની, એની અંદર કોઈ તીર કમઠો આમ નાખે જોર કરીને તો અંદર પેસી જાય. પણ આ સિમેન્ટની દિવાલ હોય, આરસીસી ની દિવાલ હોય, અને અંદર બંદૂકની ગોળી છોડે ને તો એ ના પહે, શું થાય? ભટકીને પાછી પડે. અને એનું કારણ શું છે? કોન્ક્રીટ બની ગયું છે, કોન્ક્રીટ થઈ ગયું છે. આત્મા એટલો સૂકો બની ગયો છે, એટલો બધો સૂકો ભંડ થઈ ગયો છે, કે જેણે કરીને ભગવાનની વાતો, સંતોની વાતો આપણને કાયમી અંદર ઉતરતી નથી. અને એનું આ બીજું કારણ એક છે, આત્મા સંકાર થવાનું બીજું કારણ, પંચ વિષયના અશુદ્ધ આહાર. અંદર અશુદ્ધ આહાર, આંખે કરીને ન જોવાનું જોવાનું છે, કાને કરીને ન સાંભળવાનું સાંભળ્યું છે, અંદર અશુદ્ધ ખોરાક ગયા છે, અંદર અશુદ્ધ આહાર ન કરવાના સ્પર્શ કર્યા છે, ન કરવાના વિચારો કર્યા છે, એ ગંદકી અંદર પેસી ગઈ છે, એને પરિણામે આત્મા સંકાર બની ગયેલો છે, સાંભળજો. અને ત્રીજું કારણ, આત્મા સંકાર થવાનું ત્રીજું કારણ, અજાગ્રત રહેવાનું ત્રીજું કારણ, અભાવ, અવગુણ અને અમહિમા. સત્સંગમાં આવીને પણ આપણે ધંધો શું કર્યો? વેલા કોઈકના અભાવ લેવાનો, કોઈના અવગુણ જોવાનો, અને કોઈનો અમહિમા ગાવાનો. કોઈનામાં કસર છે, કંઈક ખોટ છે, કંઈક ક્ષતિ છે, એને જ આપણે ઉપાડી લીધી. કોઈના ગુણ જોતા ન શીખ્યા, અવગુણ જ જોયા, અભાવ જ લીધા, અને એ અભાવ અને અવગુણે કરીને જીવાત્મા સંકાર બની ગયો છે. હવે આ મોટામાં મોટા ત્રણ કારણો છે જીવાત્મા સંકાર થવાના. આપણો વિષય કંઈક જુદો આવ્યો છે. કયો વિષય છે? આત્મા જાગૃત કઈ રીતે થાય? જાગૃત એટલે પ્રભુના ભાવથી રસ તરબોળ કઈ રીતે થાય? આત્મા એક દિવસ એક સરખો, દિન પ્રતિદિન એનો ચડતો ને ચડતો કેમ રંગ રે? કરવાનું આપણને મન થાય ને તરત જ થઈ જાય, આપણે કરવું છે એમ થાય જ ન કેમ થાય? આવું કેમ થાય? આત્મસંકાર બન્યો છે એ જાગૃત કેમ બને? અંદરથી આપણને ઈચ્છાઓ જાગે પ્રભુને રાજી કરવાની, અંદરથી આપણી તેજસ્વીતા દિન પ્રતિદિન વધતી જાય, અંદરની આત્માની ખુમારી વધતી જાય, એ કેમ બની શકે? સાંભળજો, એના ઉપાયો આપણે જોવા છે. બહુ જ ધ્યાનથી સાંભળજો મુક્તો. પહેલું જ કારણ, જીવનનો ધ્યેય આપણો નક્કી નથી. પહેલો જીવનનો ધ્યેય નક્કી કરો. એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે શું કરવાનું છે. દિશા વગર તમે જશો ક્યાં? તમે બધા અહીંયા આવવા નીકળ્યા ત્યારે તમારી પાસે ગાડી કોઈની પાસે હતી, કોઈની પાસે સ્કૂટર હતું, કોઈની પાસે બાઇક હતું, કોઈની પાસે સાયકલ હતી, અરે કોઈ ચાલતા. અમે આવતા તમે જોયું, બે ત્રણ હરિભક્તોને ચાલતા પણ અમે આવતા જોયા રસ્તામાં, ચાલતા આવતા હતા. પણ તમે ભલે ગાડી લઈને આવ્યા, સ્કૂટર લઈને આવ્યા, સાયકલ લઈને આવ્યા કે ચાલતા આવ્યા, તમારા બધાની પાસે વાહન જુદા જુદા હતા પરંતુ દિશા એક ફિક્સ હતી. સમજ્યા? ભલે વાહન જુદા હતા પરંતુ એક એડ્રેસ, એક દિશા, એક ધ્યેય, એક લક્ષ્ય, એક ડેસ્ટિનેશન, એક ક્લિયર હતું. તમારો ગોલ નક્કી હતો. શું? કે આપણે મંદિરે પહોંચવું છે, આજે સભામાં જવું છે, આ મંદિરે પહોંચવાનો એક ગોલ ફિક્સ હતો, દિશા જુદી નક્કી હતી. એ દિશા આપણા જીવનની કોઈ નક્કી કરી છે? આપણે આત્મા જાગૃત નથી તેને, એનું કારણ કે આપણી પાસે કોઈ યોગ્ય દિશા નથી, આપણી પાસે ફિક્સ ડેસ્ટિનેશન નથી. મારે મારા જીવનમાં આ જ કરવું છે એવું નક્કી નથી. સાંભળજો, જીવનનો ધ્યેય કહું છું. ક્ષણિક ધ્યેય તો ઘણા સમયે સમયે બદલાય છે. હમણાં તમે ઘેરથી નીકળ્યા ત્યારે તમારો ધ્યેય એવો હતો જેને કાર્ય ધ્યેય કહેવાય, એ કાર્ય ધ્યેય વારંવાર બદલાશે. અડધો અડધો કલાકે, પાપા કલાકે, સમયાંતરે બદલાશે, સમય અને સંજોગો પ્રમાણે બદલાશે. પરંતુ જીવન ધ્યેય જીવનમાં એક જ હોવો જોઈએ અને ફિક્સ હોવો જોઈએ. સાંભળજો, તમે ઘેરથી નીકળ્યા ત્યારે નક્કી હતું કે મંદિર જવું છે, હમણાં મંદિરથી ઉઠશો ત્યારે નક્કી થશે તમારો ધ્યેય બદલાઈ જશે. શું? હવે ઘેર જવું છે. ઘેર જઈને પાછો ધ્યેય બદલાશે. શું? સુઈ જવું છે. આ ધ્યેય બદલાશે, સૂતા પછી 6 વાગે ઉઠી જવું છે. આ વારંવાર બદલાશે. પરંતુ જીવનનો ધ્યેય એક નક્કી કરો કે મારે મારા જીવનમાં શું કરવાનું છે. આ ધ્યેય જેનો નક્કી નહીં હોય, સાંભળજો, એક 10મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય એને પણ એક ધ્યેય જેટલો મજબૂત હશે એનો, કે હું 10મામાં છું, મારે 90% લાવવા છે. એટલો જેટલો એનો ધ્યેય ક્લિયર હશે એટલો જ એને રોકવો ટોકવો ઓછો પડશે, એટલું જ એને કહેવું ઓછું પડશે, એટલું જ એને પાછળ એના મમ્મી પપ્પાએ પાછળ ઓછું પડવું પડશે, એટલો જ એને વાંચવા બેસાડવા માટે દાખલો ઓછો કરવો પડશે, એટલું જ એનું ચિત્ત અને વૃત્તિઓ અભ્યાસમાં વધુ લાગશે. કેટલી? કે એનું ડેસ્ટિનેશન ક્લિયર છે કે મારે 10મા ધોરણમાં છું, મારે 90%, મારે ડિસ્ટિંક્શન માર્ક્સ મારે લાવવા જ છે. આ એક નક્કી ધ્યેય છે અને એટલો જ એ આગળ વધી શકશે. મુક્તો, અને જેનો ધ્યેય નક્કી નહીં હોય એને તમે 10મામાં હોય ને કોને કાલ ક્રિકેટ છે રમવા આવવું છે, હા તૈયાર. સમજ્યા? બીજે દાડે કોક જોવા આવવું છે, હા તૈયાર. એ ચોથે દાડે મમ્મી કે ચાલ લગ્ન છે આવવું છે, હા તૈયાર. સાંભળજો, અને જેનો ધ્યેય નક્કી હોય એ લગ્નમાં જવાનું કહે ને એની મમ્મી, તો હાથ જોડીને કહેશે, મમ્મી આ વર્ષે નહીં હો, આ વખતે હું 10મામાં છું, આ વખતે નહીં હો, બિલકુલ નહીં. નહીં એટલે નહીં જ, અલ્યા પણ સામેવાળો આપણો કાકાનો છોકરો 10મામાં છે, એ તો ગયો લગ્નમાં, તારે નથી આવવું? એ ભલે જાય, મારે નથી આવવું. આ જવાબ ક્યાંથી નીકળ્યો? કહેશો એનું લક્ષ્ય ફિક્સ છે, એનું ડેસ્ટિનેશન ક્લિયર છે કે મારે આમ કરવું છે. મુક્તો, આપણા જીવનમાં એક ડેસ્ટિનેશન ક્લિયર કરો કે મારો આત્માનો ધ્યેય કયો છે, મારો દેહનો નહીં, મારી ઉંમરનો નહીં, મારો આ જન્મનો ધ્યેય કયો છે, મારો આત્માનો ધ્યેય કયો છે. એટલું જ એનું ક્લિયર હશે એને જ આ વાતો અસર કરશે અને એ જ પ્રભુના માર્ગે દોડી શકશે. મુક્તો, બાકી શક્ય જ નથી. ધક્કા ગાડીને કેટલા ગૌ કેટલા માઇલ સુધી લઈ જવાય? પહેલા ધક્કા ગાડી હોય ને ધક્કા મારી મારીને કેટલે લઈ જવાય? સમજ્યા? વધુમાં વધુ અહીંથી કદાચ ઈસનપુર ચોકડી આગળ તે ત્રણ રસ્તા પડે છે ને ત્યાં લઈ જવાય. કેટલું લઈ જવાય? પહેલા ધક્કા ગાડી કહ્યું કે 50-60 કિલોમીટર ના લઈ જવાય. એમ અહીંયા ધક્કો મારે આપણને અને થોડુંક દોડે. અને બાપાએ વાતોમાં લખ્યું કે જેમ બળદને પેલી આર મારે એટલે એકદમ થોડુંક પાછું ચમક આવે અને થોડુંક ઠાઠું માંડે અને થોડું ઘેંડે, ફરી પાછી આર મારે ત્યાં થોડું ઘેંડે. એમ આપણી દશા કેવી થઈ ગઈ છે પહેલા આવી. અહીંયા સભામાં આવીએ એટલે સંતો આપણને સહેજ આર મારે, આર એટલે સમજાય ને પહેલાં, સહેજ ગોદો મારે એટલે આપણે પછી થોડીક ચમક આવે અને પાછા હતા એવાના એવા. એટલે ઓક્સિજનના બાટલા ઉપર જેને હોસ્પિટલમાં રાખ્યો હોય અને બે બાજુ નળીઓ ખોશી હોય અને ભાઈ એ કોમામાં જતા રહ્યા હોય અને ઓક્સિજન ઉપર જીવતા હોય, અમની આશા કેટલી 25 વર્ષ સુધી રખાય કે ના રખાય, કે હજુ દીકરો 3 વર્ષનો છે, એ મોટો થશે અને એના લગ્ન થાય ને પછી બાપો ધામમાં જાય, એવી આશા રખાય કે ના રખાય પહેલા. એ જ્યાં સુધી નળી નથી કાઢી ને ત્યાં સુધી, જેવી નળી કાઢે એટલે જય સ્વામી નારાયણ. એમ આપણે બધા ઓક્સિજન ઉપર જીવીએ છીએ, એનું કારણ શું છે પહેલા જોજો. અહીંયા ઓક્સિજન ઉપર જીવીએ છીએ એટલે આ ઓક્સિજન વગર ન જીવાય ન જીવાય ન જીવાય, પણ ઓક્સિજન ઉપર એ લાંબો સમય ન જીવાય ન જીવાય ન જીવાય. ઓક્સિજન વગર ન ચાલે, જોઈએ જોઈએ ને જોઈએ, પણ ઓક્સિજન ઉપર જ જીવવાનું હોય તો એ ન જીવાય લાંબો સમય. સાંભળજો, આપણે બધા સત્સંગની જરૂર છે, એ ઓક્સિજનનું કામ કરે છે. પરંતુ સત્સંગ મળે એટલી વાર આપણે સાવધ થઈ જઈએ, એટલી વાર આપણે સાવધાન બની જઈએ અને ફરી પાછા અહીંથી નીકળ્યા નથી કે દરવાજાની બહાર જઈએ એટલે તરત આપણે બધા જય સ્વામી નારાયણ. એટલે મુક્તો, આપણો જીવનનો લક્ષ્ય નક્કી કરો કે વોટ આઈ હેવ ટુ ડુ, મારે મારા જીવનમાં શું કરવાનું છે, એટલું તો નક્કી કરવું જ પડશે. અને ધ્યેય જેટલો ફિક્સ હશે, જેટલો નક્કી અને મક્કમ હશું એમાં, એટલા આગળ વધી શકાશે. એક વાત. બીજી વાત મુક્તો, ધ્યેય નક્કી છે, આપણા પ્રયત્નો પણ છે, પરંતુ એમાં બે વાતનો સમન્વય જોશે. કઈ બે વાત? એક ભજન અને પ્રાર્થના. સાંભળજો, ભજન અને પ્રાર્થના. આત્માને જેમ હમણાં કહ્યું, સાચી ભૂખ જગવવા માટે વૈદો પેલી જેમ ગંઠોડા અને મધ ભેગું કરીને ચાટવાની સલાહ આપે છે કે એને ભેગું કરી બરાબર કાલવી અને એને ચાટી જાઓ, એ જરૂરી છે. એમ આત્માની ભૂખ જગવવા માટે પણ ભજન રૂપી મધ અને પ્રાર્થના રૂપી કંઠોડા, આ બે ભેગા થાય તો આત્માની સાચી ભૂખ જાગે. સાંભળજો મુક્તો, ભજન અને પ્રાર્થના અખંડ અહીંથી તમે ચાલતા જાઓ. અને આ બે વસ્તુ એવી છે કે જેમાં એક પણ મિનિટ વધારાનો સમય આપવો ન પડે. આ બે વસ્તુ એવી છે કે જેમાં કોઈ ખર્ચો નથી, લોભિયાને પણ પોસાય અને બિઝીને પણ ઈઝી. સાંભળજો, ગમે તેટલો બિઝી એને પણ લાગે ઈઝી અને ગમે એવો લોભિયો હોય એને પણ પોહાય, એવી આ દવા છે. કઈ? ભજન અને પ્રાર્થના. અક્સીર દવા, અંદર ચાલુ રાખો. સ્કૂટર લઈને જતા હોય તો ભજન એટલે સ્વામિનારાયણ 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 અને હે મહારાજ દયાળુ દયા કરજો, બસ આવી. બીજું કંઈ ના આવડે તો આટલી પ્રાર્થના તો આવડે, એટલી પ્રાર્થના પણ અંદરથી કરો. મહારાજને પ્રાર્થનાનું અખંડ બળ રાખો. મુક્તો જોજો, તમે કોઈ ગમે તેવો માણસ હોય, લોભ્યો હોય, અરે ગમે તેવો કંજૂસ હોય, પણ તમે વારંવાર એની વહે પડો ને, એ ભાઈ બહુ ગરીબ છું કંઈક આપો ને બાપા, કે બહુ ગરીબ છું કંઈક આપો ને બાપા, જોજો તમે કંટાળીને ખિસ્સામાં જ રૂપિયો આપે, લે જા આવું કોઈ આવતો નહીં હો, આટલું કેમ ભાઈ, જોજો. ગમે તેવો લોભ્યો હોય તો આપે, નિર્દય હોય તો દયા આવી જાય. તો આ તો દયાનો મહાસાગર છે, એની આગળ હાથ જોડીને કગર્યા કરો, હે પ્રભુ હે દયાળુ દયા કરો, હે પ્રભુ દયાળુ દયા કરો, હે દયાળુ મારી પર દયા કરો. અંદરથી પ્રાર્થના અને ભજન અખંડ કર્યા કરો. આ દયાનો મહાસાગર છે, વર્ષી જશે, આપી દેશે, દયા કરી દેશે. એટલે પ્રાર્થના, મહારાજને પ્રાર્થના કરો, હે દયાળુ મારી પર દયા કરો. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા અંદર પ્રાર્થના, અને બીજું ભજન, જોડે જોડે ભજન કરો. ભજન એટલે અંદરથી જ ભજન. ભજન એટલે ગીત નહીં, ભજન એટલે કીર્તન નહીં, ભગત એટલે ભજન એટલે સંગીત નહીં, પરંતુ અંદરથી પ્રભુનું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અંદરની વાસનાઓ અને તેજાબ છે, જલદ તેજાબ છે, ઓ જલદ તેજાબ છે. પ્રાર્થના અને ભજન એટલે જેમ એસિડ હોય, એસિડ ગમે એવો કચરો કચરાવાળી જગ્યા હોય પણ એમાં એસિડ નાખે એટલે કચરાને બાળી નાખે, ઓ એમ અંદર પ્રાર્થના અને ભજન અંદરથી કરો, માંથી. બાપાશ્રીએ વાતોમાં લખ્યું કે ભજન અને પ્રાર્થના એ માંથી અંદરથી નાભીમાંથી કરો, બહારથી મુખથી નહીં. સાંભળજો, નાભીમાંથી. નાભીમાંથી કેવી રીતે થાય ખ્યાલ ખ્યાલ છે વેલા, નાભીમાંથી એટલે ભજન અને પ્રાર્થના અંદરથી કરો. જીભ ન હલે, હોઠ ન હલે, દાંત ન હલે, અંદરથી ભજન સ્વામિનારાયણ. આમ મોઢેથી બોલવાનું નહીં, અંદરથી કરો. અંદર જે વચ્ચે છે, અંતકરણની અંદર ભરાયેલો કચરો અંદરથી બળતો જશે. સાંભળજો મુક્તો, આવી ટેવ પાડો. 8 દિવસ તમ તારા દવા લો, અને જો આનાથી તમને તમ તારા ફેર ન પડે તો અમારી દવા પાછી આપી જજો. બસ જઈને આવીને માથામાં મારી દેજો, સ્વામી તમારી દવા પાછી, નથી કંઈ ફેર પડતો. આટલી બધી તમને પ્રોમિસ છે મુક્તો. ભલ ભલાને આ ભજન અને પ્રાર્થનાથી અંતર ફરી ગયા, આત્મા રસ તરબોળ બની ગયા છે. આજ સુધીમાં ભગવાનના રંગે રંગાઈ ગયા છે એવી અક્ષીર દવા છે મુક્તો. એટલા માટે આપું છું અને એટલા માટે કહીએ છીએ મુક્તો, ભજન અને પ્રાર્થના અખંડિત કરો. મંદિરમાં આવીને પ્રાર્થના બોલાય. પ્રાર્થના જે બોલાય છે એ શબ્દોમાં બોલાય છે, મુખથી બોલાય છે, અને પદ્ય કે ગદ્યમાં પ્રાર્થના ન હોય. સાંભળજો, પ્રાર્થના એ અદૃશ્યમાન પ્રવૃત્તિ છે. આ પ્રાર્થના એ અદૃશ્યમાન પ્રક્રિયા છે. પ્રાર્થના એ મુખ્ય બોલવાની વસ્તુ નથી, એ પ્રાર્થના બોલાય છે. પ્રાર્થના કરો, અંદરથી પ્રાર્થના કરો, આર્તનાદ કરો, ગરજુ થઈને ભગવાનને કગરી પડો, અંદરથી ભીખ માગો. મહારાજની પાસે તો આપણે ભિખારી છીએ બધા, ભગવાનની પાસે ભીખ માગો. હે દયાળુ દયા કરો, બીજું કંઈ ના આવડે તો કંઈ નહીં, હે દયાળુ દયા કરો, મારી પર દયા કરો. એટલું તો આવડે, દયાળુ દયા કરો. મને શું દયા એ ખબર નથી, મને કાંઈ આવડતું નથી, પણ તમે દયા કરો. આપણે કહીએ છીએ ને કે એક ચર્ચની અંદર પેલો છોકરો જાય અને પેલા પ્રિસ્ટ કહે એને કે છોકરા પ્રાર્થના કર, દર સન્ડે દર રવિવારે જાય પ્રાર્થના કર. પેલો છોકરો તરત ABCD બોલવા માંડે, ABCD EFG HIJ KLMN OPQR STU VW XYZ. પેલા પ્રિસ્ટ કહે, ઓ સન પ્રે ટુ ગોડ, પ્રાર્થના કર. તારે પેલો ABCD બોલવા મંડી પડે. પેલા પ્રિસ્ટ વિચાર કરે, કરું ગાંડિયું છે આવો, અને હું કહું છું પ્રાર્થના કરે, આરું ABCD બોલબોલ કરે છે. એક વખત પ્રિસ્ટે પૂછ્યું, તું ABCD કેમ બોલે છે? ત્યારે પેલો છોકરો કહે છે, ઓ પ્રિસ્ટ, પેલા પાદરીને કહે છે, એ પાદરીજી, હું ABCD બોલીને ભગવાનની આગળ ધરી દઉં છું અને કહું છું કે તમામ ઇંગ્લિશના પ્રાર્થનાના તમામ શબ્દો આમાંથી જ બને છે, મને પ્રાર્થના કરતા આવડતું નથી, તમને જેવી જ ગમે ને એવી તમે ગોઠવી દેજો. આ તમારી આગળ ઢગલો કરી દીધો કે હો, તમે ગોઠવી લેજો કે મને ખબર પડતી નથી. હો, આ હોશિયાર કહેવાય. હો, અને આપણે બધા આવા ચાલાકને હોશિયાર થવામાં મજા આવે એવા છીએ. હો, એટલે આપણે તાળી પાડીને ખુશ થઈ ગયા. હો, મુક્તો એમ કંઈ વાંધો નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરો, બીજું કંઈ ના આવડે તો હે દયાળુ દયા કરો, મારી ઉપર દયા કરો. મને ખબર નથી કેવી દયાના બદલામાં તમે શું આપો છો, મને ખબર નથી દયાનું, દયાની સામે શું મળી શકે. હે પ્રભુ, મારી પાત્રતાની મને ખબર નથી, બસ તમે મારી ઉપર દયા કરો, દયા કરો મહારાજ, દયા કરો, મારી પર રાજી થાઓ. પ્રાર્થના અખંડિત રાખો. નાતા હોય, નાતા નાતા થાય, અરે જમતા જમતા થાય. એક કોળીઓ મૂકો, વચ્ચે કરી લો, બે શબ્દ બોલી જાઓ, મહારાજ રાજી થજો. એક એક કોળીઓ નક્કી કરો અને વચ્ચે બોલતા જાઓ. મુક્તો સાયકલ લઈને જતા હોય તો થાય, સ્કૂટર ઉપર એ થાય, એટલે વાતું થાય છે. હલો હલો તો પ્રાર્થના ના થાય પહેલા? એટલે કોકની જોડે વાતો કરો છો, ભગવાનની જોડે ચાલુ રાખો. એ ફોન ડિસકનેક્ટ થયા વગરનો બિલકુલ ચાલુ રાખો. મહારાજની સાથેનો ફોન ભજન અને પ્રાર્થના એ પ્રભુ સાથેની, પ્રભુ સાથેની વાતચીત છે, પ્રભુ સાથેનો કન્ટિન્યુ ફોન છે, એ ભગવાન સાથેનો અખંડિત ફોન છે. એ ચાલુ રાખો અને જુઓ એની મજા. મુક્તો આ કોઈ સાંભળેલી ને વાંચેલી પુસ્તકની વાતો નથી, આ ગોખણિયું જ્ઞાન નથી, આ અનુભવની વાતો છે. અને એટલા માટે મુક્તો આપણે બહુ કોન્ક્રીટલી વાત કરી રહ્યો છું કે આને અપનાવજો, આ જીવનમાં અપનાવવા જેવી વાતો છે. આત્માને જાગૃત કરવો છે તો આટલું કરજો. એક પહેલું શું કહ્યું? પહેલું શું કહ્યું? ધ્યેય, જીવનનો ધ્યેય નક્કી કરો. બીજું શું કહ્યું? પ્રાર્થના અને ભજન કરો. ત્રીજું મુક્તો, ત્રીજી વાત, બહુ સાવધ થજો. હમણાં જે કહ્યું એમ આપણી આશા અને તૃષ્ણાઓને મંદ કરી દો. અંતરવૃત્તિએ જીવન જીવતા થાઓ, અંતરવૃત્તિએ જીવન જીવતા થાઓ. ભગવાન ઉપર છોડો, જીવનને એમની ઉપર છોડો. થોડું એમને કરતા કરો, એમને ધણી કરો, એમને માલિક કરો. આપણા અહંકારનો શૂન્યાવકાશ કરો, આપણા ઈગોથી ઈગોલેસ થાઓ. હું કરી નાખું એ ભાવોને ભૂલો. હે પ્રભુ, તું જ કરી શકે છે, હું તો માત્ર નિમિત્ત છું, મારાથી કશું જ ન થાય. આપણા જીવનનો પ્રારંભ, જીવનનો મધ્ય અને જીવનનો અંત, કાર્યનો પ્રારંભ, કાર્યનો મધ્ય, કાર્યનો અંત, હંમેશા પ્રભુની પ્રાર્થના અને ભજનથી કરો અને સાથે પ્રભુનું કર્તાપણું સ્વીકારો, કર્તાપણું સ્વીકારો. એને કદી ન ભૂલો. સવારમાં ઉઠો ત્યારથી એક સૌને એક લેસન આપું છું, મુક્તો સૌને એક વિનંતી કરું છું કે સવારમાં ઉઠો ત્યારે પહેલું જ ઉઠતાની સાથે મહારાજને પ્રાર્થના કરીને ઉઠો કે હે દયાળુ, મારી આજના દિવસની તમામ ક્રિયાના કરતા દયાળુ આપ બનજો, આપ જ ક્રિયા કરજો. મને કદી મારી ક્રિયાનો ભાર ના આવી જાય, મારા કર્તાપણાનો ભાર ના આવી જાય, હું કરું છું એ ભાવ ના આવી જાય એવી દયા કરજો. પ્રભુ તમે કરજો, મારા કામ તમે કરજો, મારા ચાલનાર તમે થજો, મારા બોલનાર તમે થજો, મારી ક્રિયાના કરનાર તમે થજો. ગમે તેવી પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિથી શરૂઆત કરો. પ્રવૃત્તિ કરતા પહેલા નિવૃત્તિ લેતા શીખો. આ એક બહુ સમજવા જેવી વાત છે, મુક્ત બધાને કહું છું. કીર્તન બોલવાની શરૂઆત કરો એ પહેલા એક મિનિટ આંખ બંધ કરીને નિવૃત્તિ લઈ લો. નિવૃત્તિ એટલે પ્રભુની સાથે તદાત્મકપણું, નિવૃત્તિ એટલે ભગવાનની સાથેની એકતા, નિવૃત્તિ એટલે ભગવાનની સાથેનું જોડાણ. એક મિનિટ માટે મહારાજ સાથે જોડાણ કરો અને પછી કાર્ય શરૂ કરો. એટલે એક વિનંતી કરું છું મુક્તો, ત્યાં પોતે મટી જવાય છે, પોતે મટી જાઓ. હું કરું છું એ ભાવ ભૂલી જાઓ. પ્રભુ આપ કરો, હે મહારાજ આપ કરો, પ્રભુને કરતા કરો અને પછી કામ શરૂ કરો. કામ ચાલુ કામે પણ માની લો કે આ વાતો કરતા કરતા પણ મહારાજને કરતા કરો અંદરથી. હે પ્રભુ તમે જ બોલો, તમે જ બોલો, તમે જ બોલો. અને અંતમાં પણ એ જ પ્રભુ આપ જ બોલ્યા છે, આપ જ બોલ્યા છો, હું બોલ્યો જ નથી. કોઈએ તારી પાડી છે, એ આપને પાડી છે. દયાળુ આપને લઈને આ સમાજ થઈ રહ્યો છે, સૌના અહીંયામાં શાંતિ વર્તી રહી છે, એ આપને લઈને છે. મારી આવડત, મારી બુદ્ધિ, મારી કોઈ કક્ષા નથી કે કોઈના હૈયામાં શાંતિ કરી શકે. હૈયામાં શાંતિ એ શાંતિનો મહાસાગર જ કરી શકે. હે પ્રભુ આપ જ કરો છો. પ્રભુનું કર્તાપણું હંમેશા દ્રઢ કરો અને જો આપણો આત્મા કેવો જાગૃત થાય છે, આત્મા જાગૃત થાય છે. દિવસમાં 5 મિનિટ એટલીસ્ટ 5 મિનિટ કાઢો બેટરી ચાર્જ કરવા માટે. આપણે બેટરી ચાર્જ કરો 5 મિનિટ મહારાજની સાથે. એક 5 મિનિટ 24 કલાકમાંથી 5 મિનિટ નહીં મળે મુક્ત, 5 મિનિટ ના મળે. આંખો બંધ કરીને 5 મિનિટ બેહો, શું કરવા? તમે કહેશો કે સ્વામી 8 કલાક આંખો બંધ કરીએ છીએ. એટલે એ તો કરો છો, એમાં હું ન હોય સમજ્યા, એ તો ઊંઘનશી લોકો કરે છે, એમાં હું ન હોય સમજ્યા. પણ 5 મિનિટ ભગવાનની સાથે બધું છોડી દો, બધું જ. જાણે જગત નથી, દુનિયા નથી, કોઈ નથી, બ્રહ્માંડ નથી, કોઈ નથી, હગું નથી, વાલું નથી, સ્ત્રી નથી, પત્ની નથી, અરે તમે નથી સમજ્યા, કોઈ નથી. હું ને મારો ઠાકોર, બીજું કોઈ નથી. હું ને મારા ભગવાન, બેની સાથે 5 મિનિટ આવું જોડાણ કરો અને જોવા મુક્તો કેવી ખુમારી આવે છે, કેવી તેજસ્વીતા આવે છે, કેટલી તાકાત વર્તે છે. તમારા ડિસિશન પાવર, તમારું જે નિર્ણય શક્તિઓ કેટલી જબરદસ્ત ખીલી ઉઠે છે. તમે ઘણી વખત પઝલમાં છો, પઝલમાંથી નીકળી જશો, અંદરના હજારો પ્રશ્નોનો જવાબ તમને અંદરથી મહારાજ આપશે સમજ્યા. આ જરા ખતરો કરજો ને જોજો, અંદરના પ્રશ્નોનો જવાબ તમને પ્રભુ આપશે. અંદરની ખુમારી આવી જશે, અંદર એક તેજસ્વી આત્મા થઈ જશે. આત્મા જાગૃત કેવી રીતે થાય? આ જાગૃત કરવા માટે પ્રભુની સાથેનું જોડાણ. એટલે આ 5 મિનિટનું જોડાણ જો આટલું બધું ખુમારી આપી દેતું હોય તો અખંડ જોડાણ જેમ જેમ વધતું જાય એમ એમ એની તેજસ્વીતા કેટલી વધતી જાય. અને એટલા માટે મુક્ત હું વિનંતી કરું છું કે બેટરીને દિવસમાં 5 મિનિટ ચાર્જ કરો અને જુઓ. અને છેલ્લી વાત મુક્ત, બેટરીને આત્માને જાગૃત કરવા માટે સર્વેમાંથી જે કોઈ સામે દેખાય એ સર્વેમાંથી સ્થાવર અને જંગમ, પ્રાકૃતિક વાતાવરણ કે નેચરલ હોય કે પછી આર્ટિફિશિયલ હોય, દરેકમાંથી, કોઈ પણ વસ્તુમાંથી, કોઈ પણ પદાર્થમાંથી, કોઈ પણ વ્યક્તિમાંથી ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવો. કઈ ગ્રાહક દ્રષ્ટિ? પહેલા ગુણને લેતા શીખો. અલ્યા બધેથી ગુણ જોવા મળે, જરૂર મળે, દ્રષ્ટિ નથી આપણી પાસે એટલા માટે ગુણ નથી. બાકી દ્રષ્ટિ કેળવો, દરેકમાંથી ગુણ લેતા શીખો. ગુણ લ્યો, ગુણ લેવાની દ્રષ્ટિ આપણી પાસે નથી. એક ભાઈના ઘેર અમે ગયેલા, બગીચો, એ ભાઈના બંગલાની પાછળ બગીચો. મને કહે સાહેબ ગાર્ડનમાં જરા આવશો. અમે ગાર્ડનમાં ગયા, ભાઈ મને ત્યાં સરસ ગુલાબ ઉગેલા, બહુ સરસ, 2-3 ગુલાબના છોડ હતા. મેં કીધું બહુ સરસ ગુલાબ ઉગ્યા છો. મને કે સ્વામી પણ ગુલાબ સરસ છે, પણ જો ના ગુલાબમાં કેવા કાંટા ઉગ્યા છે, નીચે કેવા કાંટા ઉગ્યા છે. મેં કે ખોટી વાત છે, કાંટાની વચ્ચે કેવા સરસ ગુલાબ ઉગ્યા છે. એમ કે સમજ્યા, આ ગુલાબમાં કાંટા ઉગ્યા છે એનો અવગુણ જોયો, પણ મને તો એમ દેખાય છે કાંટાની વચ્ચે પણ કેટલું સરસ ગુલાબ ઉગ્યો છે. આટલું હવે આમાં કઈ ફેર ખરો? પેલા ઘણો ફેર, પેલો ગુણ જોયો, પેલો અવગુણ જોયો. કાંટાની વચ્ચે પણ ગુલાબ કેટલું સરસ ઉગ્યો છે. એને બદલે તું એમ બોલે છે કે ગુલાબની વચ્ચે કાંટા કેવા ઉગ્યા. ગયા છે. આ દોષ ન જો, આપણી દૃષ્ટિ કેવી થઈ ગઈ છે, વેલા આવી આમાં ઓલો આવો ઓલો આવો ઓલો આવો, દરેકમાંથી એક એક બાપાશ્રીએ વાતોમાં એટલે કહ્યું કે દરેકમાં એક એક ગુણ તો હોય હોય ને હોય જ, એ દરેકમાંથી એક એક ગુણ લઈ લો તો આપણામાં હજારો ગુણ આવી જાય, અને દરેકમાંથી એક એક અવગુણ લઈએ તો હજારો અવગુણ આવી જાય. તો જે સારું છે લેવામાં વાંધો શું, પણ આપણી પાસે દ્રષ્ટિ નથી. મુક્તો, આત્માને જાગૃત રાખવા માટે, આત્માને સંકાર મટાડવા માટે, પ્રભુના રંગે રંગવા માટે ગુણ લેતા શીખો. આ ચાર વાતો યાદ રહેશે કે બહી જતા જતા હવે જશે, બોલો જોઈએ. યાદ રાખશો કે હવે જશે, અંદર લીધી કે પીધી તો જ મેળ પડશે. હો, કચ્છની અંદર કચ્છી ખીચડી જોઈ તમે, કચ્છી ખીચડી કેવી હોય ખબર છે, લીધી કે પીધી. લીધી કે પીધી એટલે સમજ્યા, એને ચોળવાની ના હોય, એવી રબડા જેવી હોય, સમજ્યા, ઢીલી કે લીધી કે સીધી પીધી, સમજ્યા. એમ આ વાત હોય તે લીધી કે પીધી એવી કરજો, એવી વિનંતી વહેલા. હો, અહીં તમે લખશો ને પછી ઘેર જઈને વાંચશો ને પછી યાદ રાખશો, એમાં કંઈ વળે નહીં. એ તો લીધી કે પીધી તો જ મેળ પડશે. માટે મુક્તો, આટલો જો આત્માને જુઓ અને જાગૃત થયેલો આત્મા, કરવું છે ને થતું નથી એ ફરિયાદ કદી નહીં આવે. હૈયામાં આનંદ 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 પ્રભુના સુખથી રંગાયેલો રહેશે અને અંતરમાં કેફ વરસશે. મુક્તો, આટલું જરા કરજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.